ಪ್ರಸನ್ನ.
ಪ್ರಭು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮ ಪ್ರೇಮಿಸಲ. તમારા આવકાર માટે અને આ તક માટે હું પ્રભુનો આભાર માનું છું. અને સૌથી પ્રથમ હું એ ક્લિયર કરવા માંગુ છું કે હું રેવરેન્ડ નથી, આઈ એમ ઓનલી અ ફૂલ ટાઈમ પાસ્ટર. સો ડોન્ટ મેક એની કન્ફ્યુઝન. ફૂલ ટાઈમ મિશનરી તરીકે અમે પ્રભુની સેવા કરીએ છીએ અને દેટ ઇઝ મોર દેન ઇનફ. આજે હું પ્રભુ યીશુના નામના લીધે, સેવાના લીધે તમારી આગળ આજે હું ઊભી રહી શકી છું. ખાસ તો હું આભાર માનું છું પ્રભુનો કે આપણા વડીલ રેવરેન્ડ એન્ડ્રુઝ અંકલ, તેઓને આજે ભજન સેવામાં જોતા સાચે જ આનંદ થાય છે કે પ્રભુએ તેઓને સારી તંદુરસ્તી આપી છે, નવું જીવન આપ્યું છે અને આજે તેઓ આપણી મધ્યે ભજન સેવામાં હાજર છે. લાસ્ટ ટાઈમ મેં મારી સાક્ષી તમારી આગળ શેર કરી હતી. માર્ચ અને એપ્રિલમાં મને તક મળી હતી કે મિશનરી કાર્યનો અહેવાલ અને સાક્ષી મેં શેર કરી, પણ ત્યારે વિમેન્સ રિટ્રીટમાં મેં સાક્ષી આપેલું. એમાંથી થોડી વાત હું કહેવા માંગુ છું. ખ્રિસ્તી કુટુંબમાં મારો જન્મ થયો. મારા પેરેન્ટ્સ, મારા દાદા દાદી બધા ખ્રિસ્તી હતા, પરંતુ પ્રભુને ઓળખતા ન હતા. અને જ્યારે મારો જન્મ થયો, હું ઘરમાં સાતમી દીકરી જન્મી હતી. અને મારા દાદીએ કીધું કે આ છોકરીને તું ફેંકી દે. મારા મમ્મીએ, આપણે કલ્પના કરી શકીએ છીએ કે ઓલ્ડન ડેઝમાં સાસુનો કેટલો બધો હોલ્ડ હતો ઘરમાં, અને એમની સામે વહુ કશું બોલી ના શકે. અને એક મોટું પોટલું બાંધીને આપે કે જા નદી પર કપડાં ધો. ખેતર મોટું હતું, ખેતરમાં કામ કરવા મોકલે. અને મારા દાદીની એવી ઈચ્છા હતી કે આ છોકરી મરી જાય તો સારું. અમે 10 ભાઈ બહેન છે, 8 બહેનો અને 2 ભાઈ, અને મારો 7મો નંબર છે. અને જ્યારે મારો જન્મ થયો ત્યારે દાદી બહુ જ ગુસ્સે થયા. મારે તો દીકરો જોઈએ છે કે જે કુટુંબનું નામ આગળ લઈ જાય. અને મારા પપ્પાએ કીધું કે મારા હાથમાં નથી, જે પ્રભુએ આપ્યું છે મેં સ્વીકાર્યું છે. અને એવા સમયમાં જ્યારે મને ફેંકી દીધી હતી, એ સમયમાં ન્યૂબોર્ન બેબ તરીકે ન્યુમોનિયા થયેલો. અને એ સમયમાં મારી એક ટીચર મને તેમના ઘરે લઈ ગયા. એમને મારી સંભાળ લીધી, દવાઓ આપી, મારો ઉછેર કર્યો, દૂધ પીવડાવ્યું અને મને એમને સંભાળ્યું. જેમ જેમ હું મોટી થતી ગઈ, મને ઘણો વિચાર આવે કે મારા પેરેન્ટ્સ મને ફેંકી દીધે, તો પ્રભુએ મને જીવતી કેમ રાખી હશે? શા માટે મારું જીવન પ્રભુએ બચાવ્યું હશે? પરંતુ આજે સેવા પ્રભુએ સોંપી છે મિશનરી તરીકે. એ સેવા માટે પ્રભુની યોજના અને પ્રભુના હેતુ અલગ હોય છે. જ્યારે મેં 17 યર્સની થઈ અને મેં પ્રભુને જીવન સોંપ્યું, સેવા માટે અમે મિશન ફિલ્ડમાં ગયા, ત્યારે મારી મા ફિલ્ડમાં આવ્યા. અને તેઓએ પ્રત્યક્ષ આંખોએ જોઈ કે અમે લોકો કેવી રીતે આદિવાસી લોકોમાં રહીને કામ કરીએ છીએ, અમારી સેવા કેવી છે, અને એ બહુ રડ્યા. અને ત્યારે મારે મમ્મીએ ત્યારે કબૂલ કરી કે જે દીકરીને અમે ફેંકી દીધેલી હતી, 10 બાળકોમાંથી જેને અમે રિજેક્ટ કરેલી હતી, એ જ દીકરીને પ્રભુએ સેવા માટે પસંદ કરી છે. સો દેર ઇઝ અ પ્લાન એન્ડ પર્પસ ફોર એવરી ઇચ વન ઓફ યુ. અને પ્રભુનો આભાર માનું છું. બહુ મોટી સેવા છે, એ સેવાના લાયક હું નથી, પરંતુ પ્રભુની કૃપામાં અને એના સામર્થ્ય થકી આ સેવા અમે કરી શકીએ છીએ. કેમ કે મિશન ફિલ્ડમાં રહીને સેવા કરવી એ બહુ ડિફિકલ્ટ છે. આપણે પ્રભુની સુવાર્તા લઈને જઈએ છીએ, પરંતુ એ લોકો અંધકારમાં છે, શૈતાનના શક્તિમાં, શૈતાનના પંજામાં એ લોકો સપડાયેલા છે. અને તેઓને પ્રભુ પાસે લાવવું, દેટ ઇઝ નોટ ઇઝી. અહીં આપણે જ્યારે જોયું ફિલિપિયન્સ એનો 1 અધ્યાય અને 1-3-6 કલમોમાં પ્રભુ કહે છે, પૌલ પ્રેરિત લખે છે કે પહેલા દાડાથી આજ સુધી સુવાર્તામાં તમારા સહકારના લીધે નિત્ય આનંદથી તમારા તમો સર્વને સારો વિનંતી કરતા મારી સર્વ પ્રાર્થનાઓમાં હું જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે મારા દેવનો આભાર માનું છું. કેમ કે જેને તમારામાં સારા કામનો આરંભ કર્યો છે તે યેશુ ખ્રિસ્તના દાડા સુધી તેને સંપૂર્ણ કરતો જશે. અહીંયા આપણે જોઈએ છીએ કે આઈ ઓલવેઝ પ્રે વિથ જોય ફોર ઓલ ઓફ યુ, યોર પાર્ટનરશિપ ઇન ધ ગોસ્પલ. અને આજનું જે શીર્ષક છે, જે હેડિંગ છે, એ સુવાર્તામાં સહભાગી. મિશનરી એકલા જ સુવાર્તા પ્રચાર કરે અને એ લોકો સ્પેશિયલ લોકો છે અથવા સુપરસ્ટાર્સ છે એવું નથી. મિશનરી સેવા કરે છે, પરંતુ તેમની પાછળ તમારી પ્રાર્થનાઓ, પ્રાર્થનાનું પીઠબળ જે તમે પૂરું પાડો છો, એના લીધે મિશનરી ત્યાં ટકી શકે છે. અધરવાઇઝ એ લોકો ત્યાં કામ નહીં કરી શકે. અનલેસ યુ પ્રે ફોર દેમ, દેન ઓનલી દે કેન વર્ક ઇન ધ ફિલ્ડ્સ. અને અહીંયા પોલ લખે છે કે સુવાર્તામાં સહભાગીપણું આ ફિલિપીની મંડળીએ શરૂ કર્યું છે. અને જ્યારે એ પ્રાર્થના કરે છે ત્યારે એના હૃદયમાં આનંદ છે, આનંદથી, નિત્ય આનંદથી એ આપણા માટે પ્રાર્થનામાં આપણું સ્મરણ કરે છે, જેને તમારામાં સારા કામનો આરંભ કર્યો છે. આપણે પાપમાં હતા, અંધારામાં હતા, અને પ્રભુ યેશુ ખ્રિસ્તે આપણને તારણમાં, અજવાળામાં લાવ્યા છે. એ સારા કામનો આરંભ આપણા હૃદયમાં પ્રભુએ કર્યો છે, અને એટલે જ આપણે આજે એના લોક તરીકે કેવડાઈએ છીએ. એક સારા કામનો આરંભ થયો છે, પણ એને પૂરું કરવા માટે ફક્ત પ્રભુ યેશુ ખ્રિસ્ત આપણને કૃપા આપી શકે છે, માર્ગદર્શન આપી શકે છે. હી વિલ કેરી ઓન ટુ કમ્પ્લીશન. અને સ્પેશિયલી અહીં આપણે જોઈએ છીએ કે હી વોઝ પોઇન્ટિંગ આઉટ દેર વેલ્યુએબલ ગિફ્ટ્સ, દેર સપોર્ટ, કોન્ટ્રીબ્યુશન ઇન સ્પ્રેડિંગ ગોડ્સ મેસેજ, એન્ડ ફિલિપીની મંડળી ફાઇનાન્શિયલી, પ્રેક્ટિકલી જે સપોર્ટ કર્યો. પોલ જ્યારે પ્રિઝનમાં હતો ત્યારે આ મંડળી એની પાછળ પ્રાર્થનામાં ઊભી હતી, ફાઇનાન્શિયલી એ લોકોએ સપોર્ટ કર્યો, અને તેથી જ પોલ આગળ કામ કરી શક્યો છે. અમે લોકો જ્યારે SIBSમાં જવા માંગતા હતા બાઇબલ કોલેજ માટે 1980માં, લગ્ન પછી અમારી ઈચ્છા હતી કે અમે અભ્યાસ કરીએ, પરંતુ અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે પોતે ફી ભરી શકીએ. અને એક મિશનરી બેન પાસે હેરોલ ગયા અને એમને રિક્વેસ્ટ કરી કે આંટી તમે જો રેકમેન્ડેશન લેટર આપતા હોય તમને મદદ થાય. અને આંટીએ ચોખ્ખી ના પાડી કે હું એવી રીતે ના લખી આપી. અને બહુ જ વિશ્વાસ સાથે જ્યારે ફોર્મ્સ આવેલા, એ ફોર્મ્સ પર અમે ફિલિપિયન્સ 4:19 લખેલું કે પ્રભુ તેના મહિમાની સંપત્તમાંથી, 4:19, મારો દેવ પોતાના મહિમાની સંપત્ત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. એન્ડ ધીસ વોઝ ધ વર્સ વી રોટ ઓન ધેટ ફોર્મ. કેમ કે આ અમારા લગ્ન જીવન પછીનું, અમારા કુટુંબ માટેનું આ આધાર વચન હતું. અમારી પાસે કોઈ એવી વ્યક્તિ નથી કે જેની પાસે અમે જઈને રિક્વેસ્ટ કરીએ કે અમારી ફી ભરજો, પરંતુ વિશ્વાસથી આ વચન લખ્યું અને અમને એડમિશન મળ્યું. જ્યારે એડમિશન મળ્યું ત્યારે અમે ત્યાં સુધી જઈએ કેવી રીતે, ત્યારે બરોડાના 5 કુટુંબો પ્રભુએ તૈયાર કર્યા. મિસ્ટર એન્ડ મિસિસ કેજે આરૂપરાય, મિસ્ટર એન્ડ મિસિસ કર્નેલિયસ ખ્રિસ્તી, મિસ્ટર એન્ડ મિસિસ રશ્મિકાંત ખ્રિસ્તી, મિસ્ટર એન્ડ મિસિસ વિનોદ ખ્રિશ્ચન અને મિસ્ટર એન્ડ મિસિસ ઇમાન્યુએલ ખ્રિસ્તી. આ 5 કુટુંબોએ, એક ભાઈ અમારી ટિકિટ બુક કરાવી, એક ભાઈ અમારા માટે વાસણની વ્યવસ્થા કરી આપી, એક ભાઈ અમારા બિસ્તરની વ્યવસ્થા કરી, એક અમારા ચોપડા ખરીદી લાવ્યા. અને આવી રીતે આ લોકોએ સુવાર્તામાં સહભાગીતા પણ ત્યાં જાહેર કરી. અને એમનું જે કોન્ટ્રીબ્યુશન હતું, એમની જે સેવા હતી, એના લીધે અમે બાઇબલ કોલેજ ભણી શક્યા, ત્યાં પહોંચ્યા. અને 2 વર્ષે લોકો એમને 250 રૂપિયા દર મહિને એ લોકો કોન્ટ્રીબ્યુશન મોકલતા હતા, પોતાના ખિસ્સામાં તે લોકો પૈસા મોકલતા હતા. કેમ કે એ જાણતા હતા કે આ લોકોને મિશનરી કામ માટે જવાનું છે, અને ચર્ચની જે રિસ્પોન્સિબિલિટી છે, જે ચર્ચની પાર્ટનરશિપ છે પ્રભુ યેશુ ખ્રિસ્તના સુવાર્તામાં, ત્યાં એ લોકો અમારી પાછળ ઊભા રહ્યા અને અમારી મદદ કરી. બીજું આપણે જોઈએ છીએ કે આપણી પોતાની જવાબદારી શું છે સુવાર્તામાં, આપણે પોતે કેવી રીતે મદદરૂપ થઈએ છીએ, અવર રિસ્પોન્સિબિલિટી. અને એના માટે 2 કોરિન્થિયન્સ અને તેનો 6 અધ્યાય, 2 કોરિન્થિયન્સ 6:1-2, અમે દેવની સાથે કામ કરનારા હોઈને તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો. કેમ કે તે કહે છે કે મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણ દિવસે મેં તેને સહાય કરી. જુઓ હમણાં જ માન્ય કાળ છે, જુઓ હમણાં જ તારણનો દિવસ છે. અને અહીંયા આપણી જે જવાબદારી છે, સુવાર્તા આપણને મળી છે, તારણ આપણને મળ્યું છે, ત્યારે એ આપણા પૂરતું સીમિત ન રાખીએ, એટલા સ્વાર્થી ન બનીએ, પરંતુ એ સુવાર્તા આપણે બીજાઓ સુધી પહોંચાડવાની છે. જે ગ્રેટ કમિશન પ્રભુએ આપ્યું છે એ ફક્ત મિશનરીઝ માટે નથી, પાસ્ટર્સ માટે નથી, That is the responsibility of every Christian person. આપણું જે જીવન છે, જે આશીર્વાદ આપણને પ્રભુએ આપ્યા છે પ્રભુ યેશુ ખ્રિસ્તમાં, એ આશીર્વાદમાં બીજા પણ સહભાગી થાય. જો તમે નથી જઈ શકતા, પણ તમે એમના માટે પ્રાર્થના કરી શકો છો, એમને તમે સપોર્ટ કરી શકો છો, એમને તમે ફાઇનાન્શિયલી પીઠબળ પૂરું પાડી શકો છો. અને હમણાં જ આપણે ગીત ગાઈ કે ખ્રિસ્તે તારવા ચાહ્યું તેથી તારણ આવ્યું. જો ખ્રિસ્ત તારણનો એ ઈચ્છા ના રાખી હોત કે આપણું તારણ થાય, તો આજે આપણે ક્યાં હોત? પ્રભુ યેશુ ખ્રિસ્તે ચાહ્યું એટલા માટે તારણ આપણને મળ્યું છે. એને કેટલું બધું બલિદાન, કેટલું મોટું બલિદાન આપણા માટે એને એ ક્રુસ પર આપ્યું છે. અને અહીંયા મિઝોરામમાંથી જે ક્રિશ્ચન ફેમિલીઝ છે, મિઝોરામ ક્રિશ્ચન કન્ટ્રી છે, પણ અમુક ફેમિલીઝ બહુ જ ગરીબ છે, બહુ ગરીબ લોકો છે. એમની પાસે આમ હાર્ડ કેશ ના હોય કે $100 તમને મિનિસ્ટ્રી માટે આપે, પણ એમની પાસે એ હૃદય છે, એ હાર્ડ છે કે અમે મદદરૂપ થઈ. અને ઘણી વાર જ્યારે બહેનો રાંધવા માટે બેસે છે ત્યારે એક મુઠ્ઠી લોટ બાજુ પર કાઢે છે. એવરી મંથ દે ડૂ દેટ. એક મુઠ્ઠી લોટ એ લોકો બાજુ પર મૂકે છે, એક મુઠ્ઠી ચોખા એ લોકો બાજુ પર મૂકે છે, અને જ્યારે મહિનો પૂરો થાય એ વેચીને એ મિનિસ્ટર માટે પૈસા આપે છે. એક મરઘી એ લોકોએ પ્રભુ માટે રાખી છે, દેટ ઇઝ ફોર ગોડ, ધ ચિકન પ્રભુના નામથી એ લોકોએ સેપરેટ કરી છે. જે ઈંડા એ મરઘી આપે છે એ ઈંડા વેચીને સેવા માટે પૈસા આપે છે, કેમ કે એ લોકો એક સાથે પૈસા નથી આપી શકતા, પણ એમનામાં એ હૃદય છે, એમની ઈચ્છા છે કે અમે પણ સહભાગી થઈએ સેવા માટે, અમારું પણ કોન્ટ્રીબ્યુશન અમે આપીએ. ઘણા એટલા બધા ગરીબ બહેનો છે કે એ ફક્ત 2 રૂપિયા આઈએમમાં મોકલે છે. કેન યુ બિલીવ ધેટ? પણ એ 2 રૂપિયાને પ્રભુ શું કરે છે? આશીર્વાદિત કરે છે. ધ ચેરફુલ હાર્ટ, આપણું આપવાનું જે હૃદય છે, કેવી રીતે તમે આપો છો પ્રભુ એને માન આપે છે. અને આજે મિઝોરામ બહેનો છે એમની સાથે બસ્તાર ફિલ્ડમાં જ્યારે શૈલેષભાઈ અમે કામ કર્યું ત્યાં આ લોકો જે પ્રભુમાં આવ્યા, એમની પાસે ખેતરો છે, પૈસા નથી આપતા, ખેતરનો 10મો ભાગ તમે સેપરેટ કરો, અને એ લોકો એને પ્રભુ ભૂમિ નામ આપ્યું. એ પ્રભુ ભૂમિમાં જેટલું અનાજ પાકે છે એ સર્વ પ્રભુની સેવા માટે જાય છે. અને જ્યારે તમે એને શીખવાડો છો બિલીવર્સને, ત્યારે હૃદયના ઊંડાણથી એ લોકો એને ફોલો કરવાની કોશિશ કરે છે. આપણે વિચાર કરીએ કે જ્યારે પ્રભુ ભૂમિ છે ઘણું વધારે પાક થતું હશે, કેમ કે આશીર્વાદિત ભૂમિ છે, પ્રભુના નામે સેપરેટ કરેલી છે, ત્યાં લાલચ આવી શકે છે. ઘણીવાર તમારું મન વિચલિત થાય કે અરે આટલું બધું પાક હું પ્રભુની સેવા માટે આપું, પણ ના, જ્યારે એ લોકો પ્રભુમાં આવ્યા છે, વિશ્વાસમાં આવ્યા છે, એ રીતે ચાલે છે, અને એ બધો જ પાક એ પ્રભુની સેવા માટે એ લોકો સેપરેટ કરીને મોકલે છે. અને જેમ આપણે રોમન્સમાં જોઈએ છીએ કે હમણાં જ જયંતિભાઈ વાંચી, Romans 10:12-17 કહે છે કે યહૂદી તથા ગ્રીકમાં કઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેની સંપત્તિ છે. કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે, પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી તેને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેને વિશે તેઓએ સાંભળ્યું નથી તેના પર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે કે વધામણાની સુવાર્તા સંભળાવનારાઓના પગલા કેવા સુંદર છે. અહીંયા 4 પ્રશ્ન કરવામાં આવ્યા છે, અને લખે છે કે જેને પ્રભુનું નામ સાંભળ્યું નથી એ લોકો કેવી રીતે વિશ્વાસ કરે, કેવી રીતે તારણ પામે? અને જ્યાર સુધી તમે એમને ના શીખવાડો એટલે એ વિશ્વાસ વચન દ્વારા આવે છે. વળી જેને વિશે તેઓ સાંભળ્યું નથી તેઓ પર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? ઉપદેશક જ્યારે તમે એમને સુવાર્તા આપો છો ત્યારે એમના હૃદયમાં કામ શરૂ થાય છે. આદિવાસી લોકો જે અમે આદિવાસી વિસ્તારમાં કામ કરી, કુરકુ લોકો, જ્યારે અમે પ્રથમ એમને કીધું કે પ્રભુ યેશુનું નામ સાંભળ્યું છે, તો એક બહુ ઓલ્ડ અંકલ હતા, કયા ગામમાં રહે છે, હું એને મળી આવીશ. આ એનું ઉત્તર હતું કે પ્રભુ યેશુ કયા ગામમાં રહે છે. એ લોકોને કશું જ ખબર નથી, પરંતુ જ્યારે તમે એમને શીખવાડો છો, પ્રભુનું વચન એમની સામે તમે મૂકો છો, ત્યારે એ લોકોને ખબર પડે છે. અને અનલેસ યુ ગો, હાઉ કેન દે હિયર? એટલે એના માટે કોઈકને જવાની જરૂર છે, અને પ્રભુએ અમને એ પેડો આપ્યો. એ અમારી ઈચ્છા નથી કે અમે ત્યાં જઈએ, પરંતુ જ્યારે પ્રભુએ અમારામાં સારા કામની શરૂઆત કરી, એ તેડાને અમે આધીન થયા. કેમ કે જ્યારે તમે પ્રભુના વચ્ચેના આધીન થાવ, ત્યારે પ્રભુ તમને લઈ જાય છે અને બહુ જ અજાયબ રીતે પ્રભુ તમને વાપરે છે. આપણે જાણીએ છીએ કે અમારામાં કોઈ સામર્થ્ય નથી, કોઈ સારાપણું નથી, પરંતુ નાના નાના ચમત્કાર દ્વારા પ્રભુએ દ્વાર ખોલ્યા, પ્રભુએ લોકોના જીવનોમાં કાર્ય કર્યું. જે મેં લાસ્ટ ટાઈમ શેર કરી કે પ્રાર્થના દ્વારા એ સ્ત્રી, એને જીવન મળ્યું, એ મરેલી હતી અને ઉઠી ગઈ, અને એવા ચમત્કાર પ્રભુએ કર્યા છે. અમે જાણીએ છીએ કે અમે નથી કરી શકતા, પરંતુ જ્યારે તમે તમારી જાતને પ્રભુના હાથમાં સોંપો છો, ત્યારે પ્રભુ તમને વાપરે છે. અને તમે વિશ્વાસ પણ નહીં કરી શકો એવાથી એવી રીતે આ પ્રભુ તમને વાપરે છે. અને અહીંયા એવું લખ્યું છે કે અનલેસ યુ ટેલ ધેમ, બીકોઝ ફેથ કમ્સ ફ્રોમ હિયરિંગ ધ મેસેજ થ્રુ ધ વર્ડ ઓફ ગોડ, ઇટ સેઝ હાઉ બ્યુટિફુલ આર ધ ફીટ ઓફ ધોઝ. અને અહીંયા આપણે જોઈએ છીએ કે જે સુવાર્તા લઈને જાય છે એમના પગ સોહામણા છે, સુંદર છે. કદી આપણે વિચારીએ છીએ કે સુવાર્તા લઈ જનારા પગ કેવા હોય છે? કેમ કે એ લોકોને ચાલવા માટે અમેરિકા જેવા રોડ્સ નથી ત્યાં. તે તમારે પહાડોમાં અને માઉન્ટનમાં, ખીણોમાં તમારે ચાલવું પડે છે, જ્યાં શું કહેવાય, ઝાકરા ને કાંટા ને એવા બધા હોય. તે તમારા પગની સુંદરતા વધતી નથી, પણ એ બગડી જાય છે. પણ જ્યારે એ બગડેલા પગ સાથે તમે સુવાર્તા પહોંચાડો છો, એ ગામ સુધી તમે પ્રભુનું નામ લઈ જાઓ છો, ત્યારે તમે એમના માટે આશીર્વાદનું કારણ બનો છો. અને મિશનરી સાથે તમે પણ તમારા પગ સુંદર બનાવી શકો છો. આપણું જીવન એ પોતે જ એમના માટે એક સાક્ષી છે. અને જ્યારે તમે સુવાર્તા લઈ જાઓ, તમારા સાથે, તમારા પગની સાથે તમારું જીવન એ પ્રભુમય બને છે, અને એ સુંદરતા એ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. અને આપણે ત્રીજું જોઈએ છે કે હી મેડ અસ લાઇટ. આપણું જે ચર્ચની રિસ્પોન્સિબિલિટી છે સહભાગિતામાં, આપણી પોતાની જે સહભાગિતામાં જવાબદારી છે, અને ત્રીજું આપણે જોઈએ છીએ કે પ્રભુએ આપણને પ્રકાશરૂપ, પ્રકાશમય બનાવે છે. 2 કોરિન્થિયન્સ એનો 4th અધ્યાય અને 4-6, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. કેમ કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી, પણ પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે, અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છે. અને 6 કલમ કહે છે કે કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેને આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, કે જેથી તે ઈસુ ખ્રિસ્તમાં, ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. આ વચનમાં આપણે જોઈએ છીએ કે હી મેડ અસ લાઇટ ઓફ નોલેજ, જ્ઞાનનો પ્રકાશ પ્રભુએ આપણને આપ્યો છે. લાઇટ ઓફ ગોસ્પલ, અહીંયા લખ્યું છે કે જ્ઞાનનો પ્રકાશ આપણા પર પાડે. અને અહીંયા ઉપર છે કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાનો પ્રકાશ. કેટલું સુંદર વચન છે કે તેના મહિમાની સુવાર્તાનો પ્રકાશ. જો એ પ્રકાશ આપણા પર પડ્યો છે તો આપણું જીવન આખું પ્રકાશમય થઈ જાય, અને આપણે લોકોના માટે અજવાળા રૂપ બનીશું. અને જ્યારે એ પ્રકાશ આપણામાં છે, ત્યારે જ સુવાર્તા લોકો સુધી પહોંચશે. પછી લખ્યું છે કે મેસેજ ઓફ સાલ્વેશન, આઈ મેડ યુ લાઇટ ટુ જન્ટાઇલ્સ. Acts 13:47 લખે છે કે જે જેન્ટાઇલ્સ છે એના માટે મેં તને અજવાળું રૂપ બનાવ્યું છે. યુ મે બ્રિંગ સાલ્વેશન ટુ ધ એન્ડ્સ ઓફ ધી અર્થ. Acts 13:47 લખે છે કે સુવાર્તા, ઉદ્ધાર પ્રભુ દુનિયાના છેડા સુધી જઈ જશે. વિલ જસ્ટ સી દેટ વર્સ, એક્ટ્સ અને તેનો 13મો અધ્યાય અને 47. કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે, કે તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય. હિન્દીમાં આના માટે લખ્યું છે કે ઉદ્ધારતા દ્વાર, તમે પોતે ઉદ્ધારનું દ્વાર બનો, એવું ત્યાં હિન્દીમાં લખ્યું છે. અને એ દ્વાર એટલે આપણે પોતે, આપણામાંથી લોકો પ્રભુની સુવાર્તા પામે, આપણા દ્વારા લોકો પ્રભુની સુવાર્તા પામે અને એ દ્વાર પ્રભુ યેશુ ખ્રિસ્ત આપણને બનાવે છે. શું આપણામાં એ પ્રકાશ છે? વચન તો કહે છે કે મેં તમને લાઈટ, મેં તમને પ્રકાશરૂપ બનાવ્યો છે, મેં તમારા પર સુવાર્તાનો પ્રકાશ પાડ્યો છે. હી મેડ અસ લાઈટ ઓફ ધ નોલેજ, ધ લાઈટ ઓફ ગોસ્પલ, મેસેજ ઓફ સાલ્વેશન, એન્ડ હી મેડ અસ લાઈટ ટુ ધ જન્ટાઇલ્સ. પણ શું એ પ્રકાશ આપણે પામ્યા છે? એ પ્રકાશ આપણામાં છે કે આપણે એ સુવાર્તા લઈને જઈએ? અનલેસ એન્ડ અન્ટિલ ઇફ વી હેવ ધેટ લાઈટ, then only people will know the Lord. Matthew 5 અને 34 લખે છે કે આપણે જે દીવો સળગાવીએ છીએ, જો એ આપણે ઉપર મૂક્યો હોય તો બીજાને પ્રકાશ મળે, પણ જો એ દીવામાં, એ આજવાળામાં, એ પ્રકાશ, એ દીવામાં જો તેલ ના હોય તે દીવો સળગવાનો નથી. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સામર્થ્ય, એ આત્મા આપણે જ્યારે મેળવીએ છીએ ત્યારે આપણે પ્રકાશમય બનીએ છીએ. અને અહીંયા લખે છે એક્સ 26:17-18 લખે છે કે બ્રિંગ ધેમ ટુ લાઈટ. એક્સ 26, એમને આપણે પ્રકાશમાં લાવવાના છે. કોને લાવવાના છે? કે જેઓ અંધકારમાં બેસેલા છે. 17-18 લખે છે, આ લોક તથા જે વિદેશીઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ, કે તું તેઓની આંખો ઉઘાડે અને તેઓને અંધારામાંથી અજવાળામાં અને શૈતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે, જેથી તેઓ પાપોની માફી તથા જેઓ જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. અને આ પ્રભુની ઈચ્છા છે કે જે લોકો અંધારામાં છે, ઓપન દેર આઈઝ, ટર્ન ધેમ ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, ફ્રોમ પાવર ટુ સેટન, ફ્રોમ પાવર ઓફ સેટન ટુ ગોડ, that they may receive salvation and place among sanctified. જે પ્રભુમાં તારણ પામેલા છે, જે પવિત્ર લોકો છે, એમના એમની સાથે તેઓ જગ્યા પામે. શૈતાનના પંજામાંથી લોકોને છોડાવવા તમારે ઘણીવાર બહુ મોટું બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડે છે. ઘણી મુશ્કેલી શૈતાન ત્યાં લાવે છે. જ્યારે મિનિસ્ટ્રીની અમે શરૂઆત કરી અને અમારો દીકરો 4 વર્ષનો હતો, બહુ જ હેલ્ધી ચાઇલ્ડ હતું, કોઈ તકલીફ નથી, અને ફિડ્સની શરૂઆત થઈ. જ્યારે સુવાર્તાના કાર્યમાં આપણને પ્રભુ ફળ આપે છે, એક બાજુ આનંદ છે, એની સાથે એક બાજુ દુઃખ અને મુશ્કેલી છે, અને એના માટે તમારે તૈયાર રહેવાની જરૂર છે. ત્યારે જ તમે લોકોને સુવાર્તા આપી શકો. અને જ્યારે આ દીકરો અમારો 7 વર્ષ ફિડ્સની તકલીફથી સફર થયો, ઘણીવાર એવી પરિસ્થિતિ હતી કે અમે 60 કિલોમીટર જવા માટે અમને 4 કલાક લાગતા હતા, અને અનકોન્શિયસ સ્ટેજમાં અમે એને લઈને દોડ્યા છે. 3 જ બસ સર્વિસ હોય માંગ્યાથી અમરાવતી જવા માટે, દિવસમાં 3 સર્વિસ હોય, અને જ્યારે તમે ત્યાં ઉભા રહો ત્યારે કોઈ ગાડી ના હોય. અને તમે ઇમેજિન કરો કે પેરેન્ટ્સના મનની, એમના મગજની સ્થિતિ કેવી હોય જ્યારે તમારા હાથમાં તમારું બાળક અનકોન્શિયસ છે. એવી પરિસ્થિતિ માટે પણ આપણે તૈયાર રહેવું પડે છે. ઘણીવાર એવું થાય કે પ્રભુ નથી કરવી આ સેવા. જ્યારે અમારો દીકરો પ્રભુમાં ઊંઘી ગયો ત્યારે અમને ઘણી વાર પ્રશ્ન થયા, પ્રભુ તારી સેવા કરીએ છીએ, તારા માટે અમે દુઃખ ઉઠાવીએ છીએ, અને કેમ તે અમારા કુટુંબમાં આવું કરે? પ્રશ્ન થાય, પણ પ્રભુની યોજના, પ્રભુના ઈરાદાઓ અલગ હોય છે. અને એટલે જ જે અંધકારમાં છે એમને છોડાવવું મુશ્કેલ નથી, એમને ઈઝી નથી, કેમ કે તમારે ત્યાં શૈતાનની સામે લડવાનું હોય છે. પ્રભુમાં આત્મા આવે છે, સાથે જ શૈતાન પણ ત્યાં કામ કરે છે, કેમ કે એ જુએ છે કે એનો જે પરાજય થાય છે, એનું જે સામર્થ્ય છે એ ઓછું થાય છે, અને લોકો પ્રભુમાં ઉમેરતા જાય છે, અને ત્યાં પ્રભુના સામર્થ્ય વગર તમે કશું જ નહીં કરી શકો. જ્યારે દીકરો પ્રભુમાં ઊંઘી ગયો, અમે જોયું કે એના એજ્યુકેશન માટે અમે બરોડા આવેલા, અમે પાછા ફિલ્ડમાં ગયા, કેમ કે અમારો મુખ્ય હેતુ કે એને એજ્યુકેશન મળે, એ સારું ભણે અને આગળ થોડો સારી રીતે જીવી શકે. પણ જ્યારે પ્રભુમાં ઊંઘી ગયો, સિટીમાં રહેવાની કોઈ જરૂર હતી નહીં, એટલે અમે પાછા ગયા. પાછા ગયા ત્યારે ફરી પ્રભુએ અમારો ઉપયોગ કર્યો, અને 250 મિશન બિલીવર્સ આજે ત્યાં તૈયાર છે. 8 મંડળીઓએ પ્રભુએ ત્યાં સ્થાપન કરી છે. એ અમે અમારા સામર્થ્યથી નહીં, પરંતુ પ્રભુના કૃપાથી, તેના સામર્થ્યથી, તેના શક્તિથી અમે કરી શકીએ છીએ. અમે એમાં અભિમાન નથી કરતા, પણ પ્રભુએ અમને વાપર્યા છે. અને વાલાઓ, મારી જગ્યાએ તમે પ્રભુની સેવા માટે આવો તો પ્રભુ એવી જ રીતે તમને વાપરશે. તમારી જે સહભાગિતા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા પ્રભુ કહે છે કે એમને તારણના અનુભવમાં લાવો કે જે પવિત્ર છે, એ લોકોની સાથે, સેન્ટિફાઈડ લોકોની સાથે એ લોકો ભાગ લઈ શકે. કેમ કે રેવલેશન 5:9 કહે છે કે વિથ યોર બ્લડ યુ પરચેસ મેન ફોર ગોડ ફ્રોમ એવરી ટ્રાઇબ, લેંગ્વેજ, પીપલ એન્ડ નેશન. અને રેવલેશન 7:9 કહે છે કે અ ગ્રેટ મલ્ટિટ્યુડ સ્ટેન્ડિંગ બિફોર ગોડ. આપણે જોઈએ છીએ કે છેલ્લા દિવસોમાં આપણે જીવી રહ્યા છીએ, પ્રભુની સામે આ લોકો જે દરેક ભાષાના, દરેક કુળના લોકો છે, ઊભા રહેવાના છે. અને યોહાને એમને જોયું છે કે એ લોકો ઊભા છે ત્યાં. અને એટલે જ આ સુવાર્તા આપણે લોકોને આપવાની છે કે એ ટોળામાં આ દરેક જાતિ, આ દરેક પ્રજા જૂથો એ ઉમેરાયેલા હોય. આખા ભારતમાં 1652 ભાષાઓ છે, અને એમાંથી 635 ભાષાઓ ફક્ત ટ્રાઇબલ લોકોની છે. 1652માંથી 85 લેંગ્વેજીસમાં બાઇબલ અવેલેબલ છે. બીજા ભાષાઓનું શું? ક્યારે એ લોકોને બાઇબલ મળશે? આપણી પાસે કોઈ જવાબ નથી, કોઈ ઉત્તર નથી. ફક્ત 85 લેંગ્વેજીસમાં બાઇબલ અવેલેબલ છે. અને આવી એમ 10 ભાષામાં ટ્રાન્સલેશન કરે છે. કેમ 10 ભાષામાં કરે છે? કેમ કે મિશનરીઝ એટલા કમિટેડ હોવા જોઈએ. જેમને તેડું છે ટ્રાન્સલેશન માટે, એ લોકો જ આ કામ કરી શકે છે. કેમ કે તમારા જીવનના 25-30 વર્ષ એક ભાષા પાછળ તમારે આપવા પડે છે. 30 વર્ષ સુધી તમારે એક જ જગ્યાએ રહીને આ કામ પૂરું કરવું પડે છે. અને આઈએમ 10 ભાષાઓમાં ન્યૂ ટેસ્ટમેન્ટ તૈયાર થવા આવ્યું છે. ત્યારે પ્રાર્થના કરું કે પ્રભુ એવી રીતે આ સેવકો મોકલે જે ભાષા માટે એમને બર્ડન હોય, કે જે ટ્રાન્સલેશન મિનિસ્ટ્રીમાં તેઓ આગળ આવી શકે. ચોથી બાબત આપણે જોઈએ કે હી મેડ અસ ફેલો વર્કર્સ. અને 1 કોરિન્થિયન્સ 3:5-9 પ્રભુ કહે છે કે આપણને સુવાર્તામાં એને આપણને સહભાગી બનાવ્યા છે, ફેલો વર્કર્સ, સહકર્મી. 1 કોરિન્થિયન્સ 3:5-9 તો અપોલોસ કોણ છે અને પૌલ કોણ છે? તેઓ સેવક જ છે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો. જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ દેવે વૃદ્ધિ આપી. એ માટે રોપનાર કંઈ નથી ને પાનાર પણ કંઈ નથી, પણ વૃદ્ધિ આપનાર દેવ તેજ સર્વસ્વ છે. હવે રોપનાર તથા પાનાર એક છે, પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છે. તમે દેવની ખેતી, દેવની ઇમારત છો. અહીંયા પ્રભુ કહે છે કે આપણે એની સાથે કામ કરનારા, દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છે. તમે દેવની ખેતી અને દેવની ઇમારત છો. અહીંયા આપણે ઘણીવાર મિનિસ્ટ્રીને આપણે ડિફરન્ટ કરીએ છીએ કે એ તો FMPB ની મિનિસ્ટ્રી છે, ને IM ની મિનિસ્ટ્રી છે, ને પહેલાંની મિનિસ્ટ્રી છે. પરંતુ અહીંયા ઇંગ્લિશમાં જો વાંચો તો લખ્યું છે કે ગોડ્સ ફેલો વર્કર. હેરોલ્ડના ફેલો વર્કર નથી, કે IM ના નથી, પણ ગોડ્સ ફેલો વર્કર. પ્રભુ આપણી સાથે કામમાં જોડાયેલો છે, આપણે એકલા નથી કરતા. ગોડ હિમસેલ્ફ ઇઝ વર્કિંગ વિથ અસ, અને આપણને વાપરી રહ્યો છે. એટલે તમે અને હું બધા જ મળીને આ પ્રભુની સાથે આપણે જોડાવાનું છે. ઘણીવાર આપણે મિનિસ્ટ્રીને ડિફરન્શિયેટ કરીએ છીએ. હું મારા ચર્ચનું ઉદાહરણ આપું છું. અમારી મેમ્બરશીપ સારણ ચર્ચમાં છે, બરોડામાં. એ લોકો એક્સેપ્ટ નથી કરતા. દે ઓલવેઝ સે દે આર બિલોંગ ટુ IM મિશનરીઝ. લોકો IM ના છે. ચર્ચની રિસ્પોન્સિબિલિટી છે સુવાર્તામાં સહભાગી થવું. પણ જો ચર્ચ પોતે આવી રીતે એ કરે તો લોકોની તો વાત જ ના કરે. પરંતુ પ્રભુનું વચન કહે છે કે ગોડ હિમસેલ્ફ ઇઝ વર્કિંગ એન્ડ વી આર ધ પાર્ટનરશીપ વિથ ધ લોર્ડ. વી આર ઇઝ ફેલો વર્કર્સ. વી આર ગોડ્સ ફેલો વર્કર્સ, યુ આર ગોડ્સ ફિલ્ડ. અને અહીંયા આપણે જોઈએ છીએ કે જે આપણને ફિલ્ડની, ખેતીની ઉપમા આપી છે. પ્રભુ કહે છે કે તમે દેવની ખેતી છો. એ ખેતીરૂપી જીવન જો એ બંજર હશે, બેરન હશે, એમાં કોઈ ફ્રૂટ નહીં લાવતું હોય, ત્યારે આપણે એને ફર્ટાઇલ કરવાની જરૂર છે. હાઉ કેન વી મેક ઇટ ફર્ટાઇલ ફિલ્ડ? જ્યારે એ શરીર, જ્યારે એ જીવન, એ ખેતી પ્રભુના હાથમાં સોંપીશું ત્યારે એ ફર્ટાઈલ થશે. કેમ કે જ્યાર સુધી આપણે પ્રભુના હાથોમાં નહીં સોંપીએ ત્યાર સુધી પ્રભુ કામ નહીં કરે, અને આપણા પોતાની જ્ઞાનથી આપણા પોતાના સામર્થ્યથી આપણે નથી કરી શકતા. પણ એ ફર્ટાઈલ થવા માટે, ફળદ્રુપતા એમાં લાવવા માટે પ્રભુના હાથમાં સોંપવું જરૂરી છે. અને એટલે જ આ ખેતીમાં સુફળ આપણે લાવીએ છીએ. અત્યારે આપણે કેટલું ફળ પ્રભુ માટે લાવીએ છીએ, ઓર ઇટ ઇઝ જસ્ટ અ બેરન ફિલ્ડ, કોઈ ફળ એમાં નથી, ઝાકરા ને કાંટા ને બસ એમ જ પડેલી જગ્યા છે. આ ફ્રાઈડે હું એક જગ્યામાં બાઇબલ સ્ટડી લેવા ગઈ, સમર્ટન પ્લેસમાં, અને ત્યાં એક બેન મનોજી, એ કેરલાઈટ બેન છે, અને જ્યારે વાત કરતા હતા મને કહે છે, બેન મને બહુ દુઃખ થાય છે, મને એવું થાય છે કે હું જ્યારે સ્વર્ગમાં જાઉં ત્યારે પ્રભુને આગળ હું એટલીસ્ટ કહી શકું કે એક આત્મા મેં તારા માટે જીત્યો, એક આત્મા જીતવાની મને બહુ જ ઈચ્છા થાય છે. અને મેં કીધું, સિસ્ટર પ્રભુએ તમને નહીં મોકલ્યા, પણ અહીં રહીને તમે જે સેવા કરો છો એ જે આત્મા જીતાય છે એમાં તમારી સહભાગીતા છે, તમારી પ્રાર્થનાઓ, તમારા નાના, તમારો સમય તમે આપો છો, જે આત્માઓ ત્યાં જીતાય છે તમે ઇક્વલી એની સાથે સહભાગી છો, તમારો એટલો જ હક છે. અને એ બેન બહુ જ ખુશ થયા, એ કે છે ફર્સ્ટ ટાઈમ મને આ સાંભળવા મળ્યું. મેં કીધું, બિંગ ઇન ધ સિટી યુ કેન બી અ પાર્ટનર્સ ઓફ ધ ગોસ્પલ. જરૂરી નહીં કે તમે દરેકને પ્રભુ ત્યાં મોકલે, પણ જેમને મોકલ્યા છે એમની પાછળ તમે પીઠબળ પૂરું પાડો અને તમે ત્યાં સહાયક બનો. ગોડ્સ બિલ્ડિંગ, વી આર બિલ્ડિંગ બિલ્ડ ઓન ધ ફાઉન્ડેશન ઓફ ગોડ અપોસ્ટલ્સ. ઇફેશિયન્સ 2:19-20 લખ્યું છે કે પ્રેરિતોના વિશ્વાસ પર આપણે બંધાયેલા છે, અને એ જે બિલ્ડિંગ છે પ્રભુના માટે મંદિર આપણે બાંધતા જઈએ છીએ. અને 1 Corinthians 9:16 કહે છે કે પોલની જે ઈચ્છા છે, 1 Corinthians 9:16 અહીં લખે છે, શું તમે નથી જાણતા, એક્સક્યુઝ મી,
જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે.
સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. અને અહીંયા પોલ શું કહે છે કે હું નથી ચાહતો તો પણ મારે સુવાર્તા મારે વેચવી છે લોકોની સાથે, સુવાર્તા મને લોકોને આપવી છે. અને એટલે અહીંયા એની જે વિચાર છે, હી ઇઝ કમ્પેલ ટુ પ્રીચ ધ ગોસ્પલ, દો હી ઇઝ નોટ, હી ડઝન્ટ વોન્ટ ટુ પ્રીચ, બટ હી ઇઝ કમ્પેલ. જે આત્મા છે એનામાં એને વિવેશ કરે છે કે સુવાર્તા માટે આગળ ને આગળ વધતો જાય. અને 19 એનો છેલ્લો પાઠ કહે છે કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા, વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. અને અહીંયા પ્રભુ યેશુ ખ્રિસ્તનું જે તારણ છે એ મૂલ્ય આપીને આપણને ખરીદવામાં આવ્યા છે, અને એટલે જે તારણના અનુભવમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ આપણને વાપરે છે. અને 19 અને એનું છેલ્લું પાઠ કહે છે કે કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં ઘણા માણસોએ મંડળીમાં લાવવા સારું હું મારી જાતે સર્વનો દાસ થયો. અહીં લખ્યું છે કે ઘણા માણસોને મંડળીમાં લાવવા સારું, ઇંગ્લિશમાં લખે છે કે ટુ વિન એઝ મેની એઝ પોસિબલ. ઓ ટુ મી ઇફ આઈ ડુ નોટ પ્રીચ ધ ગોસ્પલ, આઈ એમ કમ્પેલ ટુ પ્રીચ ટુ વિન એઝ મેની એઝ પોસિબલ. અને ત્યાં Romans 1:16 આપણને કહે છે કે કેવી રીતે પ્રેરિત પૌલ કહે છે કે મને શરમ લાગતી નથી કે હું સુવાર્તા આપું, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. દેવનું તારણ પમાડનારું પરાક્રમ, એ સુવાર્તામાં કેટલું સામર્થ્ય છે કે પરાક્રમ પ્રભુએ આપણને આપ્યું છે. અને લાસ્ટલી એક વર્ષ હું કહું છું કે Revelation 14:15-16 લખ્યું છે કે એન્જલ્સ આર રેડી ફોર ધ હાર્વેસ્ટ. આ છેલ્લા દિવસોમાં આપણે જીવી રહ્યા છીએ જ્યારે પ્રગટીકરણ એ પૂર્ણ થવા આવ્યું છે. અને ત્યાં લખ્યું છે કે એન્જલ્સ એ કાપણી માટે તૈયાર છે, પોતાના હાથમાં એમને સિકલ લઈ લીધો છે, જે શું કહેવાય ને ગુજરાતીમાં દાતરડું, દાતરડું છઠ્ઠું વચન કહે છે કે પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતા જોયો, પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય જાતિ ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાની તેની પાસે સનાતન સુવાર્તા હતી. આ સુવાર્તા એની પાસે હોય છે. 15માં લખ્યું છે, પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે સાદે હાક મારી કે તું તારું દાતરડું લગાડીને કાપ, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. 16માં લખે છે, ત્યારે વાદળા પર બેઠેલા પુરુષ પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. આ કાપણી પહેલા આપણે વિચાર કરવાની જરૂર છે કે શું આખી પૃથ્વી કાપણી માટે તૈયાર છે. આપણે આપણા તરફથી જે સહભાગીતા, જે ભાગ આપણો છે એ આપણે બજાવ્યો છે, અને આ પૃથ્વી જ્યારે દૂતો લણી લેશે, એ હાર્વેસ્ટ દૂતો તૈયાર કરશે, ત્યારે આપણી જે સહભાગીતા છે, જે આપણું કામ છે, એ અત્યારે જ પૂરું કરવાનું છે. એવું ના રાખશું કે કાલે હું સુવાર્તાની શરૂઆત કરીશ, કાલે મારા પડોશીને હું સુવાર્તા આપીશ. આપણને ખબર નથી આજે રાત્રે શું થશે. એક પાકિસ્તાની ભાઈ હેરિસભાઈના ઘરે મળ્યા અને અમે, એ ભાઈ ક્રિશ્ચન છે એટલે વાત કરતા હતા. ભાઈ કીધું કે આ ફૂલ ટાઈમ મિશનરી તરીકે મારા ભાઈ અને ભાભી કામ કરે છે. અને પેલા ભાઈ કહે છે કે મને પણ મિશનરી તેડું છે, પણ 6 મહિના પછી હું જવાનું છું. 6 મહિના પછી એ જવાનું છે મિશનરી માટે, કેમ કે 6 મહિના સુધી એની પાસે જે યોજનાઓ છે, જે પ્લાન્સ છે, એને પૂરા કરવાના છે. અને 6 મહિના સુધી આપણે નથી જાણતા શું થશે. એટલે આજે જ સમય છે આપણા હૃદયને આપણે તૈયાર કરીએ. પ્રભુની સેવા માટે પ્રભુ આપણને વાપરે છે તો આપણે તેડાઈએ, આપણે જઈએ. અને જે આર્થર ખંબાતા અંકલ હતા સ્ટેટ સેક્રેટરી તરીકે, તેઓ એક સરસ ગીત સુવાર્તા પર તૈયાર કરેલું. હું ખાલી એના થોડા શબ્દો વાંચું છું અને પૂરું કરીશ. બનો સહભાગી, બનો સહભાગી, સુવાર્તાના સહભાગી. છે વિશ્વમહી ખ્રિસ્ત વિહોના કોટી કોટી, છે વિશ્વમહી વચન વિહોના કોટી કોટી. છે કોઈ શું લઈ જવા સુવાર્તા ખોવાયેલાની માર. આ એમના પોતાના શબ્દો છે ને એ રચના પ્રભુએ એમને આપી. અમે જે વિસ્તારમાં કાર્ય કર્યું ત્યાં ફોરેન મિશનરીઝ 125 યર્સ બેક એ લોકો ત્યાં આવ્યા. એ થિક ફોરેસ્ટ જંગલ છે, સરાઉન્ડેડ બાય વાઇલ્ડ એનિમલ્સ. અને આજના પરિસ્થિતિમાં, આજના દિવસે તમે જંગલમાં એકલા નહીં જઈ શકો, એટલું થિક ફોરેસ્ટ છે. 125 યર્સ પહેલાં ફોરેન મિશનરીઝ ત્યાં લેન્ડ થયા. વ્હાઇટ જબ્બાઓ અને વ્હાઇટ સ્કિન અને વ્હાઇટ વાળ એ લોકોના. અને જ્યારે ગામમાં જાય ત્યારે લોકો દરવાજા બંધ કરી દે, કેમ કે લોકો એમને ભૂત કહેતા, ભૂત આવ્યા છે. અને બધા જ આદિવાસી લોકો પોતાના દ્વાર બંધ કરે. અને આ લોકોની ઈચ્છા હતી કે આપણે સુવાર્તા એ લોકો સુધી પહોંચાડીએ. ત્યારે એ લોકો એક ટ્રીક વાપરી, ખિસ્સામાં ચોકલેટ્સ લઈને જાય અને ગામમાં ચોકલેટ ફેંકે, અને પછી આ લોકો ધીમે ધીમે એક એક જણ ચોકલેટ માટે બહાર આવે. ચોકલેટ કદી આદિવાસી લોકોએ જોઈ નથી. અને જ્યારે એ ચોકલેટ વીણવા આવે ત્યારે આ લોકો સુવાર્તા શરૂ કરે. અમે જ્યારે 1983માં ગયા, IM ની પોલિસી છે કે 1 વર્ષ તમારે કમ્પલસરી લોકલ લેંગ્વેજ, ટ્રાઇબલ લેંગ્વેજ તમારે શીખવાની છે, અને પછી સુવાર્તાની શરૂઆત કરો, કેમ કે બીજી લેંગ્વેજમાં એ લોકો પ્રભુનું વચન નહીં સાંભળે. 1983માં અમને જે ડિફિકલ્ટી પડી, અમે જાણી શકીએ છીએ કે કેટલું અઘરું છે ટ્રાઇબલ ભાષા શીખીને સુવાર્તા આપવી. તો 125 વર્ષ પહેલાં એ લોકોને કેટલું મુશ્કેલ પડી હશે, પરંતુ એ લોકોએ કોશિશ કરી, આદિવાસી ભાષા શીખીને એ લોકોને સુવાર્તા આપી. એ સમયમાં એમને ફળ નથી મળ્યા, પરંતુ જે બીજ તેઓએ વાવ્યું હતું એ વ્યર્થ નથી ગયું, કેમ કે બીજ પ્રભુનું વચન ભલે જમીનમાં પડી રહી, લોકોના હૃદયમાં પડી રહી, પરંતુ આજે પ્રભુએ જ્યારે અમને મોકલ્યા 83માં, અમે હાર્વેસ્ટ લણી રહ્યા છીએ. એ પાક અમે પ્રભુ માટે લઈ રહ્યા છીએ. અને ફોરેન મિશનરીઝના જીવનો, બહુ જ નાની ઉંમરમાં તે લોકો મરી ગયા. ચિકલદરામાં તે એમનું કબ્રસ્તાન છે. અને ગઈકાલે અમે પ્રિન્સભાઈના ત્યાં એક ફોટો જોતા હતા, વિડીયો જોતા હતા, કે એમની કબરો પર જે તારીખો લખી છે, નાની ઉંમરમાં એ લોકોએ પોતાનું જીવન ભારતમાં આપી દીધું. ઘણી વાર હું જયારે વિચારું છું તો મને એવું થાય છે કે ફક્ત મરવા માટે જ એ લોકો ભારતમાં આવે, અને મરણનું કારણ છે કે મસ્કિટોઝ, મલેરિયા. એમની પાસે પાકા મિશન બંગલોઝ નતા, ટેન્ટમાં રહેતા હતા અને સુવાર્તા માટે ઘોડા પર જાય. જો અહીંથી લોકો સુવાર્તા લઈને ભારતમાં આવી શકે છે તો આપણી કેટલી મોટી જવાબદારી છે કે આપણા લોકોમાં આપણે સુવાર્તા પહોંચાડી. એમને ભાષા નથી, એમને કલ્ચરની મુશ્કેલી છે, પરંતુ જે ધગસ એમનામાં છે કે અમે કંઈક પ્રભુ માટે કરીએ. તેથી વિશેષ આપણે ભારતીય તરીકે આપણા લોકો માટે, આપણા આદિવાસી માટે આપણે મદદરૂપ થઈએ. હું આભાર માનું છું આ સમય માટે, અને ખાસ હેરલ માટે પ્રાર્થના યાદ રાખજો. ગોલ્ડબ્લેડર સ્ટોનનું ઓપરેશન જૂનમાં અમે લોકો નક્કી કરવાનું વિચારી રહ્યા છે, પ્રભુ એમાં સફળતા આપે. અને કન્વેન્શન, સ્ટેટ કન્વેન્શન ઓક્ટોબર 31, નવેમ્બર 1 એન્ડ 2 મણિનગર ચર્ચમાં નક્કી કરવામાં આવ્યું છે, તેના માટે ખાસ પ્રાર્થના યાદ રાખજો. થેન્ક યુ.